Intro music fades in and then fades slightly to background. એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુઝિક ફેડ્સ આઉટ. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે દુનિયાને જોવાની આપણી નજર જ બદલી નાખી. ચાર્લ્સ ડાર્વિનનું ઓન ધી ઓરિજિન ઓફ સ્પીશીઝ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર સીમાચિહ્નરૂપ છે, ખાલી બાયોલોજીના સ્ટુડન્ટ્સ માટે જ નહીં, પણ મને લાગે છે કે પૃથ્વી પર આટલી બધી જાતના સજીવો કેમ છે અને આપણે પોતે ક્યાંથી આવ્યા એ સમજવા માટે આ પુસ્તક બહુ જ પાયાનું છે. એની અસર આજની તારીખે પણ એટલી જ છે, 150 વર્ષ પછી પણ.
ખરેખર, મતલબ જીવનમાં આટલી વિવિધતા કેમ, સજીવો સમય સાથે બદલાય છે કઈ રીતે, આ સવાલો તો ઘણા વખતથી હતા.
હા, સદીઓથી. પણ ડાર્વિને એમ કહી શકાય કે એના જવાબ માટે એક વૈજ્ઞાનિક માળખું આપ્યું, અને એની અસર તો જુઓ, ખાલી વિજ્ઞાન નહીં, સમાજ, ફિલોસોફી, સંસ્કૃતિ બધા પર બહુ ઊંડી અસર પડી.
તો ચાલો આ મહાન વિચારક અને એમના આ ક્રાંતિકારી કામને થોડું વધુ નજીકથી જાણીએ. શરૂઆત ક્યાંથી કરીશું? લેખકથી.
હા, ચોક્કસ. ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન, જન્મ 1809માં ઇંગ્લેન્ડમાં અને અવસાન 1882માં. એ મુખ્યત્વે પ્રકૃતિવાદી, ભૂસ્તરશાસ્ત્રી અને જીવવિજ્ઞાની તરીકે ઓળખાયા.
અને સાંભળ્યું છે કે એમના પરિવારમાં પણ વિજ્ઞાન અને પ્રકૃતિ માટે લગાવ હતો.
હા, એ વાત સાચી. એમના દાદા એરાસ્મસ ડાર્વિન એ પણ જાણીતા ચિકિત્સક અને પ્રકૃતિવિદ હતા, એટલે વૈજ્ઞાનિક જિજ્ઞાસાનું વાતાવરણ તો હતું જ. ચાર્લ્સે યુવાનીમાં પહેલાં મેડિસિન ભણવાનો પ્રયત્ન કર્યો, પછી પાદરી બનવા માટે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
પણ મન ન લાગ્યું.
ના, એમનો જીવ તો આમ તો કુદરતના અભ્યાસમાં જ રચાતો પચાતો હતો. કીટકો ભેગા કરવા, પક્ષીઓને જોવા, ખડકોનો અભ્યાસ કરવો, એ બધામાં જ એમને વધુ રસ પડતો હતો.
અને પછી આવી પેલી HMS બીગલની સફર, જેણે બધું બદલી નાખ્યું. 5 વર્ષની લાંબી સફર નહીં,
બરાબર 1831થી 1836. આ 5 વર્ષ એમના માટે અને વિજ્ઞાન માટે પણ બહુ નિર્ણાયક સાબિત થયા. આખી દુનિયા ફર્યા, ખાસ કરીને દક્ષિણ અમેરિકા અને ગેલપાગોસ ટાપુઓ. ત્યાં એમણે જે જોયું, હજારો જાતના નમૂના ભેગા કર્યા, છોડ, પ્રાણીઓ, જીવાશ્મીઓ, અને ખૂબ બારીકાઈથી અવલોકનો નોંધ્યા. એમને ખ્યાલ આવ્યો કે ભૂસ્તરશાસ્ત્ર એટલે કે પૃથ્વીના પડ કેવી રીતે બન્યા, જીવાશ્મીઓ ક્યાં મળે છે અને અત્યારે જીવતા પ્રાણીઓ ક્યાં ફેલાયેલા છે, આ બધા વચ્ચે કોઈક સંબંધ છે.
એ સમયે બીજા પણ પ્રકૃતિવિદો તો હશે જ, તો ડાર્વિનમાં એવું શું ખાસ હતું? એમને વિચારો આટલા પ્રભાવશાળી કેમ બન્યા?
સારો પ્રશ્ન છે. ડાર્વિનની ખાસિયત મને લાગે છે કેટલીક બાબતોમાં હતી. એક તો એમની પદ્ધતિ. એ ખાલી આમતેમ જોનારા નહોતા, પણ બહુ જ વ્યવસ્થિત અને ધીરજથી કામ કરનારા સંશોધક હતા. ઓરિજિન પુસ્તક લખતા પહેલા એમણે લગભગ 20 વર્ષ સુધી પુરાવા ભેગા કર્યા, પ્રયોગો કર્યા, બીજા વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરી. મતલબ ઉતાવળ નહોતી કરી.
20 વર્ષ લાંબો સમય કહેવાય.
હા. બીજું, એમની ક્ષમતા અલગ અલગ ક્ષેત્રોના જ્ઞાનને જોડવાની, જેમ કે ભૂસ્તરશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પેલું પાલતુ પ્રાણીઓનું સંવર્ધન ખેડૂતો કરે એ, આ બધામાંથી મળતી માહિતીને એમણે એક મોટા સિદ્ધાંતમાં વણી લીધી.
એટલે કે ટપકા જોડવાની કળા.
બરાબર. અને ત્રીજું, બીગલ યાત્રા અને બીજા સંશોધનો, જેમ કે બારનેકલ્સ પરનું કામ, કોરલ રીફ કેવી રીતે બને છે એના પરનું કામ, એના લીધે ઓરિજન પ્રકાશિત થયું એ પહેલાં જ તેઓ એક સ્થાપિત અને આદરણીય વૈજ્ઞાનિક બની ચૂક્યા હતા. લોકો એમની વાત ધ્યાનથી સાંભળવા તૈયાર હતા.
અને પેલું થોમસ માલ્થસના વિચારોની પણ અસર હતી ને, વસ્તી વધારો અને સંસાધનો વિશે.
હા, એ બહુ મહત્વનું હતું. માલ્થસે લખ્યું હતું કે વસ્તી ભૌમિતિક દરે વધે છે, 2, 4, 8, 16, પણ ખોરાકનું ઉત્પાદન અંકગણિતીય દરે વધે છે, 1, 2, 3, 4. આનાથી ડાર્વિનને અસ્તિત્વ માટે સંઘર્ષ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સનો ખ્યાલ આવ્યો, કે જો બધા જન્મેલા સજીવો જીવી ન શકે તો કોણ જીવશે? આ પ્રશ્ન કુદરતી પસંદગી સમજવા માટે ચાવીરૂપ બન્યો.
સમજાયો. એટલે લાંબી મહેનત, અલગ અલગ પુરાવાઓનું સંકલન, સ્થાપિત પ્રતિષ્ઠા અને યોગ્ય સમયે મળેલી પ્રેરણા. બહુ રસપ્રદ. ચાલો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. ઓન ધી ઓરિજિન ઓફ સ્પીસીઝનો મુખ્ય તર્ક શું છે સરળ શબ્દોમાં?
પુસ્તકનો એકદમ કેન્દ્રનો અને સાચું કહું તો ક્રાંતિકારી વિચાર એ છે કે પૃથ્વી પર આજે આપણે જે કરોડો જાતના સજીવો જોઈએ છીએ, નાના બેક્ટેરિયાથી માંડીને મોટી વેલ સુધી કે ઘાસથી વડ સુધી, એ બધા કોઈ એક અથવા અમુક બહુ જ સાદા સામાન્ય પૂર્વજમાંથી લાખો કરોડો વર્ષોના ગાળામાં ધીમે ધીમે વિકસિત થયા છે. અને આ કોઈ ચમત્કાર નથી, પણ કુદરતી પ્રક્રિયાઓનું પરિણામ છે.
અને એ મુખ્ય કુદરતી પ્રક્રિયા એટલે કુદરતી પસંદગી અથવા નેચરલ સિલેક્શન. પણ આ કેવી રીતે કામ કરે? શું પ્રકૃતિ ખરેખર કંઈ પસંદ કરે છે?
હા, સારો સવાલ છે. પસંદગી શબ્દ કદાચ થોડો આમ તો
ગેરમાર્ગે દોરે એવો છે.
હા, કહી શકાય. ડાર્વિનનો કહેવાનો મતલબ એવો નહોતો કે પ્રકૃતિ કોઈ માણસની જેમ વિચારીને પસંદ કરે છે. વાત એમ છે કે કોઈપણ સજીવ વસ્તીમાં દરેક પેઢીમાં સભ્યો વચ્ચે થોડી ભિન્નતા હોય છે, નાના મોટા ફરક હોય છે.
બરાબર.
જેમ આપણે ભાઈ બહેનો પણ એકસરખા નથી હોતા.
બરાબર.
હવે આ ભિન્નતાઓમાંથી અમુક લક્ષણો એવા હોય જે સજીવને એના સ્પેસિફિક પર્યાવરણમાં ટકી રહેવા અને ખાસ તો પ્રજનન કરવા માટે બીજા કરતા સહેજ વધુ ફાયદાકારક હોય. તો જે સજીવો પાસે આવા ફાયદાકારક લક્ષણો હોય તેઓ સરેરાશ વધુ જીવે છે અને વધુ સંતાનો પેદા કરે છે, અને આ લક્ષણો વારસામાં ઉતરે છે.
ઓકે.
એટલે પેઢી દર પેઢી આવા ફાયદાકારક લક્ષણો વસ્તીમાં વધુ ને વધુ ફેલાતા જાય છે, અને જે ઓછા ફાયદાકારક લક્ષણો છે એ ધીમે ધીમે ઓછા થતા જાય છે અથવા નષ્ટ પામે છે. આ જ કુદરતી પસંદગી છે, એક સતત ચાલતી પરિણામ આધારિત પ્રક્રિયા, કોઈ સભાન પસંદગી નહીં.
એટલે કે પર્યાવરણ જાણે ચાળણી જેવું કામ કરે છે, અને જે એને વધુ માફક આવે એ ટકી જાય અને પોતાના જેવા વધુ સજીવો પાછળ છોડી જાય. પુસ્તકનો મુખ્ય હેતુ આ જ સમજાવવાનો હતો.
હા, મુખ્યત્વે બે હેતુ હતા. પહેલો એ સ્થાપિત કરવું કે પ્રજાતિઓ સ્થિર કે અચળ નથી, એ બદલાય છે, નવી પ્રજાતિઓ જૂનીમાંથી જ બને છે. આ તે સમયની જે મુખ્ય માન્યતા હતી કે બધી પ્રજાતિઓ ભગવાને જેવી બનાવી છે તેવી જ હંમેશા રહેશે, એનાથી એકદમ વિરુદ્ધ વાત હતી.
બરાબર. અને બીજો હેતુ?
બીજો હેતુ હતો આ ફેરફાર કેવી રીતે થાય છે એની કુદરતી રીત સમજાવવાનો, એટલે કે કુદરતી પસંદગીની પ્રક્રિયા. ડાર્વિને બતાવવા માંગતા હતા કે પ્રકૃતિમાં જે અદ્ભુત અને જટિલ રચનાઓ દેખાય છે, જેમ કે પક્ષીની પાંખ કે આપણી આંખ.
હા, જે જોઈને લાગે કે કોઈકે ડિઝાઇન કરી હશે.
બરાબર. એ રચનાઓ પણ કોઈ ચમત્કાર કે કોઈ ડિઝાઇનર વગર લાખો વર્ષોમાં નાના નાના ફાયદાકારક ફેરફારો ભેગા થવાથી બની શકે છે. આ એમનો બીજો મોટો દાવો હતો.
અને આટલી મોટી ક્રાંતિકારી વાત સાબિત કરવા માટે એમણે પુરાવા કેવી રીતે રજૂ કર્યા? પુસ્તકની ગોઠવણી કેવી છે?
ડાર્વિને બહુ સ્માર્ટ રીતે, એમ કહી શકાય, પોતાની દલીલ ગોઠવી. એમણે શરૂઆત કરી એક જાણીતી રોજબરોજની વાતથી, કૃત્રિમ પસંદગી,
આર્ટિફિશિયલ સિલેક્શન,
એટલે કે માણસો જે પસંદગી કરે છે એ. હા, એમણે બતાવ્યું કે ખેડૂતો અને પશુપાલકો સદીઓથી આ કરતા આવ્યા છે. કૂતરાની કેટલી બધી જાતો છે, કે કબૂતરની જુદી જુદી નસલ, કે પછી શાકભાજી અને અનાજ. માણસો પોતાની મરજી મુજબના લક્ષણોવાળા પ્રાણી કે છોડ પસંદ કરીને એમનું સંવર્ધન કરાવે છે અને થોડા જ સમયમાં ખાસ્સા મોટા ફેરફારો લાવી શકે છે.
હા, એ તો આપણે જોઈએ છીએ.
આ ઉદાહરણોથી વાચકને ખ્યાલ આવે કે પસંદગી દ્વારા સજીવોમાં ફેરફાર લાવી શકાય છે. આ સમજ્યા પછી એમણે આ જ તર્ક કુદરતને લાગુ પાડ્યો કે કુદરતમાં પણ આવી જ પસંદગી થાય છે, પણ એ કુદરતી પરિબળો દ્વારા થાય છે.
પછી
એમણે પુરાવા રજૂ કર્યા, ઘણા બધા પુરાવા, જેમ કે દુનિયાના જુદા જુદા ભાગોમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ કેવી રીતે ફેલાયેલા છે, બાયોજિયોગ્રાફી, જીવાશ્મીઓ શું કહે છે, ફોસિલ રેકોર્ડ, જુદા જુદા પ્રાણીઓના શરીરની મૂળભૂત રચનામાં શું સમાનતા છે, કમ્પેરેટિવ એનાટમી, હોમોલોજી, ભ્રૂણ અવસ્થામાં જુદા જુદા પ્રાણીઓ કેવા દેખાય છે, એમ્બ્રિયોલોજી.
એટલે ઘણા બધા અલગ અલગ એંગલથી પુરાવા આપ્યા.
હા, અને બહુ મહત્વની વાત, એમણે પોતાના સિદ્ધાંત સામે શું વાંધા ઉઠી શકે છે એનો પહેલેથી વિચાર કર્યો હતો, અને પુસ્તકમાં જ એ સંભવિત વાંધાઓની ચર્ચા કરીને એના જવાબો આપવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો.
ચાલો તો પુસ્તકના કેટલાક મુખ્ય ભાગો કે વિચારો પર થોડી વધુ વાત કરીએ. પ્રકરણ પ્રમાણે નહીં પણ મુખ્ય મુદ્દાઓ પ્રમાણે. પહેલો મોટો વિચાર તો તમે કહ્યો એમ, પસંદગી દ્વારા પરિવર્તન.
બરાબર. પુસ્તકના શરૂઆતના પ્રકરણો, ખાસ કરીને 1-4, આ પાયો નાખે છે. પ્રકરણ 1માં કૃત્રિમ પસંદગીના ઢગલા બંધ ઉદાહરણો છે, જેમ કે એક જંગલી કોબી જેવી વનસ્પતિમાંથી માણસે કેવી રીતે પસંદગી કરીને કોબીજ, ફ્લાવર, બ્રોકોલી, કેલ જેવી કેટલી બધી અલગ શાકભાજી વિકસાવી.
હા, આશ્ચર્ય થાય એવું છે.
કે પછી એક જંગલી પૂર્વજમાંથી કૂતરાની નાની ચીવાવાથી લઈને મોટા ગ્રેટ ડેન સુધીની સેંકડો જાતિઓ બનાવી. આ બધું શું બતાવે છે? કે સજીવોમાં વિવિધતાનો ગુણધર્મ છે અને એ વારસાગત છે, અને પસંદગી દ્વારા એને ચોક્કસ દિશામાં વધારી શકાય છે.
અને પછી આ જ વાત કુદરતમાં.
હા, પ્રકરણ 2માં તેઓ કહે છે કે આવી જ વિવિધતા જંગલી પ્રજાતિઓમાં પણ કુદરતી રીતે જોવા મળે છે. કોઈ એક જ જંગલી ફૂલનો છોડ જુઓ તો એના રંગ, કદ, પાંખડીની સંખ્યામાં ફરક દેખાશે. અહીં એક મહત્વનો મુદ્દો મૂકે છે કે જાત, વરાયટી અને પ્રજાતિ, સ્પીશીઝ વચ્ચે કોઈ દિવાલ નથી. આજે જે થોડો ફરક ધરાવતી જાત છે, એ જ ભવિષ્યમાં અલગ પ્રજાતિ બની શકે છે. એ જાણે કે બનવાની પ્રક્રિયામાં રહેલી પ્રજાતિ, ઇન્સિપિયન્ટ સ્પીશીઝ.
આ વિવિધતા જ કાચો માલ છે એમને.
બરાબર, ઉત્ક્રાંતિ માટેનો કાચો માલ. પછી આવે છે પ્રકરણ 3, અસ્તિત્વ માટે સંઘર્ષ. આમાં પેલા માલથસનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.
એટલે કે જીવવા માટે સ્પર્ધા, હરીફાઈ.
હા, દરેક સજીવ પોતાની જરૂરિયાત કરતા અને પર્યાવરણ જેટલાને પોષી શકે તેના કરતા અનેક ગણા વધુ સંતાનો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. પણ વાસ્તવમાં સંસાધનો, ખોરાક, પાણી, રહેઠાણ, સાથી મર્યાદિત છે.
એટલે બધા ટકી શકતા નથી.
વા અને પોતાનો વંશ આગળ વધારવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. આ સંઘર્ષ પોતાની જાતિના બીજા સભ્યો સાથે હોય, બીજી જાતિઓ સાથે હોય, અથવા તો પર્યાવરણની ભૌતિક પરિસ્થિતિઓ, ઠંડી, ગરમી, દુકાળ સામે હોય.
અને આ સંઘર્ષ જ કુદરતી પસંદગી માટેનું કારણ બને છે.
એકદમ સાચું. આ સંઘર્ષ એક દબાણ ઊભું કરે છે. હવે જે સજીવ પાસે પેલી ભિન્નતાને કારણે સહેજ પણ એવો ગુણ હોય જે તેને આ સંઘર્ષમાં બીજા કરતાં થોડો વધુ સક્ષમ બનાવે, તો એના ટકી લેવાની અને સંતાનો પેદા કરવાની સંભાવના વધી જાય છે. આ જ કુદરતી પસંદગી છે જેની વિગતવાર ચર્ચા પ્રકરણ 4માં છે.
હા,
અહીં ડાર્વિને લૈંગિક પસંદગી, સેક્સ્યુઅલ સિલેક્શનનો પણ રસપ્રદ ખ્યાલ આપ્યો કે અમુક લક્ષણો ફક્ત ટકી રહેવા માટે નહીં પણ સાથી મેળવવામાં સફળતા માટે વિકસે છે, જેમ કે મોરના રંગીન પીછા કે હરણના મોટા શિંગડા.
અચ્છા,
આ બધી પ્રક્રિયાઓ મળીને લાંબા ગાળે એક સામાન્ય પૂર્વજમાંથી વિવિધ શાખાઓ ફંટાઈને જીવનનું એક વિશાળ વૃક્ષ, ટ્રી ઓફ લાઈફ બનાવે છે.
પણ ડાર્વિનના સમયમાં આ બધી વાતો ઘણા લોકોને ગળે ઉતરી નહીં હોય. પુસ્તકમાં એમણે આ વાંધાઓની પણ વાત કરી છે, ખરું ને?
હા, બિલકુલ. અને એ જ એમની વૈજ્ઞાનિક નિષ્ઠા બતાવે છે. પુસ્તકનો નોંધપાત્ર ભાગ પ્રકરણ 6-9 આવા સંભવિત વાંધાઓ અને મુશ્કેલીઓને ઉકેલવાનો પ્રયાસ કરે છે.
જેમ કે કયા પ્રકારના વાંધા હતા?
એક મોટો વાંધો હતો સંક્રમણકાલીન સ્વરૂપોનો અભાવ. લોકોએ પૂછ્યું કે જો એક પ્રજાતિ ધીમે ધીમે બદલાઈને બીજી બને છે, તો આપણને એ બે વચ્ચેના અધવચ્ચેના સ્વરૂપોના જીવાશ્મીઓ કેમ નથી મળતા?
હા, એ તાર્કિક સવાલ છે.
ડાર્વિનને સ્વીકાર્યું કે જીવાશ્મી બનવાની પ્રક્રિયા જ એવી છે કે આપણને દરેક સજીવના અવશેષ નથી મળતા. જીવાશ્મી રેકોર્ડ ખૂબ જ અધૂરો છે, પણ એમણે દલીલ કરી કે જે કંઈ મળે છે એ ઉત્ક્રાંતિની દિશામાં જ ઇશારો કરે છે. અને પછી તો ઘણા મધ્યવર્તી જીવાશ્મીઓ મળ્યા પણ છે.
અને પેલી આંખ જેવી જટિલ રચનાઓનું શું? એવું કહેવાયું હશે કે આટલી જટિલ વસ્તુ ધીમે ધીમે કેવી રીતે બની શકે? અડધી આંખનો શું ફાયદો?
બરાબર. આ ઇરરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી જેવો વાંધો આજે પણ ઉઠાવાય છે. ડાર્વિને એ સમયે જ આનો વિચાર કર્યો હતો. એમણે સમજાવ્યું કે જટિલ અંગો પણ એકદમ સાદા સ્વરૂપથી શરૂ થઈ શકે છે. જેમ કે પ્રકાશને સહેજ પણ પારખી શકે એવો એક કોષ પણ કંઈ ન હોવા કરતા તો સારો જ કહેવાય. આવા નાના નાના ફાયદાકારક સુધારાઓ પેઢી દર પેઢી ભેગા થતા જાય અને લાખો વર્ષોમાં અત્યંત જટિલ આંખ જેવી રચના બની શકે છે. દરેક મધ્યવર્તી તબક્કો તેના ધારક માટે કંઈક ફાયદો આપતો હોવો જોઈએ.
એટલે કે દરેક પગથિયું ઉપયોગી હોય.
હા,
એમણે વૃત્તિઓ ઇન્સ્ટિંક્ટ્સ વિશે પણ ચર્ચા કરી, જેમ કે મધમાખી કેવી રીતે આટલો જટિલ મથપૂડો બનાવે છે કે કીડીઓમાં ગુલામી પ્રથા જેવી વર્તણૂક. આ બધું પણ કુદરતી પસંદગીથી કેવી રીતે વિકસી શકે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે સંકરણ હાઇબ્રિડિઝમ એટલે કે બે અલગ પ્રજાતિઓ વચ્ચેના સંવનનથી પેદા થતા વંધ્ય સંતાનો જેમ કે ખચ્ચર ની પણ વાત કરી.
સારું, વાંધાઓની ચર્ચા પછી એમણે પોતાના સિદ્ધાંતના સમર્થનમાં જે પુરાવા હતા એ રજૂ કર્યા હશે.
ચોક્કસ. પુસ્તકનો છેલ્લો મોટો હિસ્સો પ્રકરણ 10-13 આ પુરાવાઓને સમર્પિત છે. એમણે જુદા જુદા ક્ષેત્રોમાંથી પુરાવા એકઠા કર્યા.
કયા કયા ક્ષેત્રોમાંથી?
એક તો ભૂસ્તર શાસ્ત્રીય ઉત્તરાધિકાર, જીઓલોજિકલ સક્સેશન એટલે કે જીવાશ્મીઓ. જેમ જેમ આપણે પૃથ્વીના જૂના સ્તરોમાંથી નવા સ્તરો તરફના ખડકો જોઈએ, તેમ તેમ તેમાં મળતા જીવાશ્મીઓ વધુને વધુ જટિલ અને આજના સજીવો જેવા બનતા જાય છે. જૂના ખડકોમાં સાદા દરિયાઈ જીવો, પછી માછલીઓ, ઉભયજીવીઓ, સરીસૃપો અને છેલ્લે પક્ષીઓ અને સસ્તનો. આ ક્રમ ઉત્ક્રાંતિ સૂચવે છે.
બીજું,
ભૌગોલિક વિતરણ, બાયોજિયોગ્રાફી. આ બહુ રસપ્રદ છે. શા માટે અમુક ટાપુઓ પર મળતા પ્રાણીઓ અને વનસ્પતિઓ નજીકની મુખ્ય ભૂમિના સજીવો જેવા જ હોય પણ થોડા અલગ હોય, જેમ કે ગાલાપાગોસ ટાપુના પેલી ફિંચ પક્ષીઓ.
હા, જેમની ચાંચ અલગ અલગ ટાપુ પર અલગ અલગ હતી.
બરાબર, કારણ કે તેમના પૂર્વજો દક્ષિણ અમેરિકાથી ઉડીને ત્યાં આવ્યા અને પછી દરેક ટાપુના જુદા જુદા ખોરાક પ્રમાણે તેમની ચાંચનું અનુકૂલન થયું. આ કુદરતી પસંદગીનું ઉત્તમ ઉદાહરણ છે. વળી એક સરખા વાતાવરણવાળા બે અલગ ખંડો જેમ કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વર્ષાવનોમાં પ્રાણીઓ એકદમ અલગ હોય છે. જો પર્યાવરણ જ સર્જન કરતું હોત તો સરખા પર્યાવરણમાં સરખા પ્રાણી હોવા જોઈએ, પણ એવું નથી કારણ કે એમનો ઉત્ક્રાંતિનો ઇતિહાસ અલગ છે.
ખરું, હજુ બીજા પુરાવા?
હા, વર્ગીકરણ, ક્લાસિફિકેશન. આપણે સજીવોને જે રીતે જૂથોમાં વહેંચીએ છીએ, જાતિ, પ્રજાતિ, કુળ, શ્રેણી, તે કુદરતી રીતે જ એક કૌટુંબિક વૃક્ષ જેવી રચના બનાવે છે જે સામાન્ય પૂર્વજો તરફ ઇશારો કરે છે. પછી તુલનાત્મક રચના વિજ્ઞાન,
કમ્પેરેટિવ એનાટમી.
એમાં શું આવે? પેલું હાથ પાંખ ફ્લિપરવાળું, ચઝ, માણસનો હાથ, બિલાડીનો પંજો, વેલનું ફ્લિપર અને ચામાચીડિયાની પાંખ. આ બધાના કાર્યો અલગ છે, દેખાવ અલગ છે, પણ અંદરના હાડકાની મૂળભૂત ગોઠવણ એક સરખી છે. આનો શ્રેષ્ઠ ખુલાસો એ જ છે કે આ બધા એક એવા સામાન્ય પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે જેની પાસે આ મૂળભૂત રચના હતી.
વાહ, અને ભ્રૂણ વિકાસમાં પણ સમાનતા હોય છે?
હા, ભ્રૂણ વિજ્ઞાન, એમ્બ્રિયોલોજી, માછલી, કાચબો, મરઘી અને મનુષ્ય, આ બધાના એકદમ શરૂઆતના ભ્રૂણ જુઓ તો ઓળખવા મુશ્કેલ પડે એટલા સમાન હોય છે. જેમ જેમ વિકાસ આગળ વધે તેમ તેમ જુદા પડતા જાય છે. આ પણ સામાન્ય પૂર્વજ તરફ સંકેત કરે છે.
અને છેલ્લા, પેલા અવશેષી અંગો.
હા, અવશેષી અંગો, વેસ્ટિજિયલ ઓર્ગન્સ. આપણા શરીરમાં એપેન્ડિક્સ કે શાણા દાંત, વેલમાં પેલ્વિસ, કમરના હાડકાના અવશેષો, સાપના શરીરમાં પગના નાના હાડકા, આ બધા અંગો આજે કાં તો બિનઉપયોગી છે અથવા ઓછો ઉપયોગ ધરાવે છે, પણ એમના પૂર્વજોમાં તે સંપૂર્ણ વિકસિત અને કાર્યશીલ હતા. આ ઉત્ક્રાંતિના જીવંત પુરાવા છે.
ખરેખર આ તો પુરાવાઓનો પહાડ કહેવાય. આ બધા પરથી ડાર્વિન શું નિષ્કર્ષ પર આવ્યા? પુસ્તકના મુખ્ય સંદેશાઓ કયા ગણી શકીએ આપણે?
જો આપણે સારાંશ કાઢીએ તો મને લાગે છે કે 4-5 મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો અને કદાચ સૌથી ઊંડો સંદેશ છે જીવનની એકતા, યુનિટી ઓફ લાઈફ થ્રુ કોમન ડિસેન્ટ. પૃથ્વી પરનું બધું જ જીવન ભલે ગમે તેટલું જુદું દેખાતું હોય પણ મૂળભૂત રીતે એકબીજા સાથે જોડાયેલું છે. બધા એક કે બહુ થોડા સામાન્ય પૂર્વજોમાંથી ઉતરી આવ્યા છે.
એટલે આપણે બધા સંબંધી છીએ એમ?
હા, એક રીતે તો એમ જ. આપણે પ્રકૃતિથી અલગ નથી પણ એનો જ એક અભિન્ન ભાગ છીએ. જેમ આપણે ત્યાં ગુજરાતમાં ગીરના સિંહ અને દીપડા જોઈએ, એ બંને એક જ બિલાડી કુળના છે જે એક સામાન્ય પૂર્વજમાંથી સમય જતા અલગ પડ્યા. આ એકતાનો વિચાર બહુ ગહન છે.
બીજો સંદેશ કદાચ એ કે આ ફેરફાર ધીમે ધીમે અને ખૂબ લાંબા સમયગાળામાં થાય છે.
લાખો કરોડો વર્ષોમાં થયેલા અસંખ્ય નાના નાના ફેરફારો ભેગા થવાનું પરિણામ છે. આ સમજવા માટે પૃથ્વીની ઉંમર અબજો વર્ષોની છે એ ઊંડા સમય ડીપ ટાઈમનો ખ્યાલ મગજમાં બેસાડવો જરૂરી છે. આપણા કચ્છના રણમાં જે ડાયનોસોરના ઈંડા કે દરિયાઈ જીવોના અશ્મિ મળે છે એ આ લાખો કરોડો વર્ષના ઇતિહાસની સાક્ષી છે.
ત્રીજો મુખ્ય મુદ્દો, કુદરતી પસંદગીની શક્તિ, ધ પાવર ઓફ નેચરલ સિલેક્શન. એ કોઈ ધ્યેય વગરની અંધ પ્રક્રિયા છે, પણ એનામાં અદ્ભુત રચનાઓ બનાવવાની ક્ષમતા છે.
હા, એ કોઈ બુદ્ધિશાળી ડિઝાઇનર નથી, છતાં ડિઝાઇન જેવું પરિણામ લાવી શકે છે. પર્યાવરણ સતત બદલાતું રહે છે અને કુદરતી પસંદગી સજીવોને એ પર્યાવરણને અનુરૂપ ઘડે છે. રણમાં ઉગતા બાવળના કાંટા હોય કે બરફમાં રહેતા ધ્રુવીય રીંછની સફેદ રૂંવાટી, આ બધું કુદરતી પસંદગીનું જ પરિણામ છે. એ દિશાહીન છે પણ સર્જનાત્મક છે.
અને ચોથો મુદ્દો, જે કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ બન્યો, માનવ શ્રેષ્ઠતાના ખ્યાલને પડકાર.
બરાબર, ડાર્વિનના સિદ્ધાંતે એ વિચારને હચમચાવી નાખ્યો કે મનુષ્ય કોઈ ખાસ દૈવી રચના છે અને બાકીની પ્રકૃતિથી ઉપર છે. એમણે બતાવ્યું કે આપણે પણ ઉત્ક્રાંતિની જ પેદાશ છીએ, બીજા પ્રાણીઓની જેમ જ આપણે પણ એ જ કુદરતી નિયમોને આધીન છીએ. આ વાત સ્વીકારવી ઘણા માટે અઘરી હતી અને આજે પણ છે.
આ બધા વિચારો ખરેખર વિચારતા કરી મૂકે તેવા છે. પુસ્તકમાં એવી ઘણી પંક્તિઓ કે વિચારો છે જે બહુ યાદગાર બની ગયા છે, નહીં? જાણે કે સૂત્રો જેવા.
હા, બિલકુલ. જેમ કે પુસ્તકના લગભગ અંતમાં ડાર્વિન જે લખે છે એ બહુ જાણીતું છે, જીવનના આ દૃષ્ટિકોણમાં ભવ્યતા છે.
There is grandeur in this view of life.
એનો અર્થ શું?
એમનો કહેવાનો મતલબ એ હતો કે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જીવનની સુંદરતા કે રહસ્યને ઓછું નથી કરતો, પણ વધારે છે. એ વિચારવું કેટલું અદ્ભુત છે કે કેટલીક સાદી શરૂઆતમાંથી કુદરતના નિયમો દ્વારા જ આટલી બધી વિવિધતા, જટિલતા અને સુંદરતા ધરાવતું જીવન વિકસ્યું છે, એમાં એક ભવ્યતા છે. અને પેલું બીજું બહુ પ્રખ્યાત વાક્ય, જે સીધું ડાર્વિનનું નથી પણ એમના વિચારનો સાર ગણાય છે, સૌથી મજબૂત કે સૌથી બુદ્ધિશાળી નહીં પણ પરિવર્તન માટે સૌથી વધુ અનુકૂલન સાધનાર જ ટકી રહે છે.
હા, આ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટનો સાચો અર્થ સમજાવે છે. અહીં ફિટેસ્ટ એટલે શારીરિક રીતે સૌથી તાકાતવાળો કે સૌથી હોશિયાર એમ નહીં.
તો શું?
ફિટ એટલે જે તે ચોક્કસ પર્યાવરણમાં પ્રજનનની દ્રષ્ટિએ સૌથી સફળ, જે બદલાતા સંજોગો સાથે સૌથી સારી રીતે મેળ પાડી શકે, જે અનુકૂલન સાધી શકે, એ ટકે છે અને પોતાના જનીનો આગળની પેઢીમાં મોકલે છે. અનુકૂલન ક્ષમતા, એડેપ્ટેબિલિટી, એ ચાવી છે.
અને ડાર્વિને જીવન વૃક્ષને બદલે ક્યારેક જીવન પરવાળું, કોરલ ઓફ લાઈફ જેવું રૂપક પણ વાપર્યું હતું એમ કહેવાય છે.
હા, એ પણ એક રસપ્રદ વિચાર છે. પરવાળાના ખડકમાં જેમ નીચે મૃત પરવાળાના સ્તર હોય છે અને જીવંત પરવાળું ફક્ત ઉપરની સપાટી પર હોય છે, તેમ ડાર્વિન કહેવા માંગતા હતા કે ઉત્ક્રાંતિના ઇતિહાસમાં પણ મોટાભાગની પ્રજાતિઓ તો લુપ્ત થઈ ગઈ છે. આપણે જે જીવંત પ્રજાતિઓ આજે જોઈએ છીએ એ તો ફક્ત જીવંત ટોચ છે. નીચે લુપ્ત થયેલી અસંખ્ય શાખાઓનો વિશાળ આધાર છે. આ ઉત્ક્રાંતિમાં નિષ્ફળતા અને લુપ્તતાના મહત્વ પર ભાર મૂકે છે.
આ બધા વિચારો માત્ર પુસ્તકો પૂરતા નથી, આજે પણ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા છે. એની કોઈ વ્યવહારિક ઉપયોગિતા પણ છે?
અરે, પુષ્કળ. સૌથી પહેલું અને સ્પષ્ટ ઉદાહરણ તો દવા અને જાહેર આરોગ્ય ક્ષેત્રે જ જોઈ શકાય.
કેવી રીતે?
બેક્ટેરિયામાં એન્ટીબાયોટિક દવાઓ સામે પ્રતિકાર, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વિકસવો, આ કુદરતી પસંદગીનું એકદમ ક્લાસિક અને ચિંતાજનક ઉદાહરણ છે. આપણે દવા વાપરીએ એટલે જે બેક્ટેરિયા સહેજ પણ પ્રતિકારક હોય એ બચી જાય અને પછી એમની વસ્તી વધે. ભારતમાં ટીબી, ક્ષય અને MRSA જેવા ચેપ સામે આ બહુ મોટી સમસ્યા બની ગઈ છે.
હા, એ તો સાંભળ્યું છે.
એ જ રીતે વાયરસ કેવી રીતે સતત પોતાનું સ્વરૂપ બદલે છે, જેમ કે ફ્લૂનો વાયરસ દર વર્ષે બદલાય છે, કે પછી આપણે COVID-19ના જુદા જુદા વેરિયન્ટ જોયા. આ વાયરસનું ઉત્ક્રાંતિ સમજવાથી જ આપણે અસરકારક રસીઓ બનાવી શકીએ છીએ અને રોગચાળાને નિયંત્રિત કરવાના ઉપાયો શોધી શકીએ છીએ.
અને પર્યાવરણના સંરક્ષણમાં કઈ રીતે ઉપયોગી છે?
સંરક્ષણ જીવવિજ્ઞાન, કોન્ઝર્વેશન બાયોલોજીમાં પણ ડાર્વિનના સિદ્ધાંતો મૂળભૂત છે. કોઈ પ્રજાતિને બચાવવી હોય તો એની આનુવંશિક વિવિધતા, જેનેટિક ડાયવર્સિટી જાળવવી બહુ જ જરૂરી છે. કારણ કે વિવિધતા હશે તો જ ભવિષ્યમાં બદલાતા પર્યાવરણ સામે અનુકૂલન સાધવાની ક્ષમતા રહેશે.
જેમ કે આપણા વાઘ, સિંહ કે ઘોરાડ પક્ષીના સંરક્ષણ કાર્યક્રમો.
બરાબર. આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જની અસરોનો સામનો કરવા માટે કઈ પ્રજાતિઓ વધુ જોખમમાં છે અને એમને કઈ રીતે મદદ કરી શકાય એ સમજવા માટે પણ ઉત્ક્રાંતિના સિદ્ધાંતો મદદરૂપ થાય છે.
ખેતીવાડીમાં તો કૃત્રિમ પસંદગીનો ઉપયોગ આપણે સદીઓથી કરતા આવ્યા છીએ.
હા, વધુ ઉત્પાદન આપતા રોગ પ્રતિકારક પાક અને વધુ દૂધ આપતા કે વધુ માંસ આપતા પશુધનની જાતો વિકસાવવા માટે. હવે આ જ જ્ઞાનનો ઉપયોગ જંતુનાશકો સામે કીટકોમાં પ્રતિકાર ન વિકસે એ માટેની વ્યૂહરચના ઘડવામાં કે પછી બદલાતા હવામાનને સહન કરી શકે તેવા પાક વિકસાવવામાં પણ થાય છે.
આ સિવાય
ઉત્ક્રાંતિવાદી મનોવિજ્ઞાન ઇવોલ્યુશનરી સાયકોલોજી અમુક માનવ વર્તણૂકો જેમ કે સાથીની પસંદગી, માતા પિતાનો પ્રેમ, સહકાર, સંઘર્ષ પાછળના ઉત્ક્રાંતિજન્ય કારણો સમજવાનો પ્રયાસ કરે છે. કમ્પ્યુટર વિજ્ઞાનમાં તો ઇવોલ્યુશનરી અલ્ગોરિધમ્સનો ઉપયોગ જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે થાય છે.
ખરેખર આ સિદ્ધાંતની અસર ઘણી વ્યાપક છે. શિક્ષણ અને વિવેચનાત્મક વિચારસરણી કેળવવામાં પણ એ મદદરૂપ થતો હશે.
ચોક્કસ. વૈજ્ઞાનિક પુરાવાઓ કેવી રીતે ભેગા કરવા, એનું અર્થઘટન કરવું અને તર્કબદ્ધ દલીલ કરવી એ શીખવે છે.
આટલી બધી ચર્ચા પછી જો તમને પૂછું કે આ પુસ્તક અને ડાર્વિનના વિચારોમાંથી વ્યક્તિગત રીતે તમને સૌથી વધુ કઈ બાબત સ્પર્શી ગઈ અથવા કયો વિચાર સૌથી પ્રભાવશાળી લાગ્યો?
મારા માટે, સાચું કહું તો, એ વિચાર સૌથી વધુ પ્રભાવશાળી છે કે પૃથ્વી પરનું સમગ્ર જીવન એક નાનકડા અદૃશ્ય જીવાણુથી લઈને આપણા સુધી બધા એક જ મહાન કથાના ભાગ છીએ, એકબીજા સાથે જોડાયેલા છીએ. આ વિચાર એક પ્રકારની નમ્રતા લાવે છે. પ્રકૃતિ પ્રત્યે, બીજા સજીવો પ્રત્યે એક આદરભાવ જન્માવે છે. એ અહેસાસ કે આપણે આ વિશાળ જીવંત જાળનો એક નાનો પણ મહત્વનો હિસ્સો છીએ.
અને મને લાગે છે કે મને સૌથી વધુ આકર્ષિત કરતી વાત એ છે કે કુદરતી પસંદગી જેવી, આમ જુઓ તો પ્રમાણમાં સરળ લાગતી પ્રક્રિયામાંથી કેટલી અકલ્પનીય, કેટલી અદ્ભુત જટિલતા અને વિવિધતા સર્જી શકે છે. એમાં કોઈ દેખીતો હેતુ નથી, કોઈ માર્ગદર્શક હાથ નથી, છતાં આટલું બધું સર્જન આ વૈજ્ઞાનિક પદ્ધતિની શક્તિ બતાવે છે કે ધીરજપૂર્વકના અવલોકન, પુષ્કળ પુરાવા અને તાર્કિક વિચારણા દ્વારા આપણે આપણી આસપાસની વાસ્તવિકતા વિશેના કેટલા ગહન સત્યો ઉજાગર કરી શકીએ છીએ.
સાચી વાત છે. ઓન ધી ઓરિજિન ઓફ સ્પીસીઝ ખાલી જીવવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક નથી, એ કુદરતને અને એમાં આપણા સ્થાનને સમજવાની એક નવી જ બારી ખોલી આપે છે.
અને તે આપણને એ વિચારવા પણ મજબૂર કરે છે કે જો ભૂતકાળમાં ઉત્ક્રાંતિ આટલી શક્તિશાળી રહી છે તો ભવિષ્યમાં એ કઈ દિશા લેશે. માનવ સમાજ, ટેકનોલોજી અને કદાચ ખુદ માનવજાતિ પર એની શું અસરો થશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણી પાસે નથી, પણ એના પર વિચારતા રહેવું જ જરૂરી છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
આઉટરો મ્યુઝિક ફેડ્સ ઇન એન્ડ પ્લેઝ આઉટ.